তুমি সব কথা হৃদয় অতি ভাই,
ভবানী রাম কথা સાંભળી ખૂબ જ આનંદ આવ્યો. સમાપન કરવાનું નથી, પૂર્ણાહુતિ કરવાની નથી. ગોપદ ઇવ ભવનિધિ તરહી, આ સંસાર સાગરને નાના નાના ભૂલકા રમતા હોય અને ગાયના પગલાના ખાબોચિયામાં પાણી ભરાયું હોય અને એને ઉલેચી નાખે અને ઓળંગી નાખે, એ ભૂલકાની માફક આપણે પણ રમત વાતની અંદર, રમત રમતની અંદર ગોપદ કેટલા તરી શકાય, ઉલંગી શકાય, ઓળંગી શકાય, જેટલા હોય એટલા બધાય. તો આ ભવનિધિ ભવસાગર એ તો બાળકોની રમતની માફક ઓળંગી જવાશે. અને એટલે તો ગાયું એક ભક્તએ કે ભવસાગર તરવો સહેલ છે, ભવસાગરને તરવો બહુ જ સહેલો છે, પણ કે આરે આવી ડૂબી ગયો એની બૂમ ને વાર, ભવસાગરને કિનારે આવીને ડૂબી જાય. દરિયો તરનારો કિનારે ડૂબે. તો અહીંયા ભગવાન કહે છે, ગિરિજા રામ કથા મેં બરની, પણ કેવી કથા, એમાં એટલી એટલી પ્રબળતા છે, એટલી શક્તિ છે. ગોપદ ઇવ ભવનિધિ તરહી, જો જય શ્રી રામ કહેતાની સાથે હનુમાનજી ભગવાનના નામથી આખો દરિયો ઓળંગીને લંકા સુધી પહોંચી શકતા હોય, અરે ભગવાનના નામથી વાનરો પથ્થર મૂકી મૂકીને આખો સેતુ બાંધી શકતા હોય, તો તે ગોપદ ઇવ ભવનિધિ તરહી. બસ રમત વાતની અંદર, એમાં કોઈ શ્રમ નહીં, એની અંદર ક્યારેય કશું જ પ્રયત્ન જ નહીં કરવાનો સાહજિકતાથી. તો ભવસાગરને તરવાની આટલી સરળતા અને સહેલો ઉપાય જો આપ્યો તો એકમાત્ર ભગવદ્ કથા સત્સંગ, અને એ સત્સંગ વડે આ કથા ભવપાર કરી શકાય છે. તો સુની સબ કથા, અને એ કથા સાંભળીને મનને ખૂબ ગમી, બહુ જ ગમી. ભાવવું, જેમ ભોજન રૂચે ભાવે અને ખૂબ સરસ રીતે એને સ્વાદિષ્ટતાથી સ્વાદિષ્ટ સ્વાસ્થ્ય આરોગ્ય, એમ અહીંયા કહે છે કે મને આ રામ કથા હૃદય અતિ ભાઈ, મારા હૃદયને ગમી ગઈ. જીભને ગમે તો કદાચ પેટ ના પાડતું તોય ખાઈ લઈએ, કારણ કે એમ કે જીભને ગમ્યું છે, તો આ તો હૃદયને ગમવાની વાત છે. ભગવદ્ કથા, ભગવદ્ કથા હૃદયમાં આવે, ભગવાન વિસતે હૃદી. ભાગવતમાં વ્યાસજી કહે છે કે ભગવાન કે ભગવાન સ્વયં સામે ચાલીને આવે અને હૃદયમાં આવીને બેસે. માખણ ખાવા ભગવાન સામેથી ચાલ્યા જતા હતા, છાના માના પેસી જતા હતા, અને બધા શાંતિથી આડાવડા ઊંઘતા હોય ત્યાં અંદર પેસીને છાના માના ચોરી કરીને ખરી જતા હતા. તો એ સંત હૃદય નવનીત, હૃદય માખણ છે, અને ત્યાં ભગવાન છાનો માનો પણ બેસી જાય. એટલે સુની યહ કથા હૃદય અતિ ભાઈ, મારા હૃદયને ગમી ગઈ કે ભગવાનને વારંવાર બોલાવે કે આ મારું હૃદય માખણ છે ને, તું આવને મને જ લઈ જાને. માખણ ચોર નહીં, હૈયું ચોર. માખણ તો હૃદયની ઉપમા આપી દીધેલી છે. કોમલ હૃદયને ભગવાન જલ્દી, પથ્થર હૃદયને નહીં, કઠોર હૃદયને નહીં. કોમલ ચિત કૃપાલ રઘુરાય, ભગવાન તો કોમળ હૃદયના છે, કઠોર નથી. એટલે એ હૃદય ને પણ ભગવદ્ ભક્તિ એટલી જ ગમે, સત્સંગ એટલો જ વાલો લાગે, હૃદય આમ પુલકિત થઈ જાય, આંખ ખીલે, હૈયું ખીલે, આખું પ્રસન્ન વદન થઈ જાય. તો એ પ્રમાણે કહે છે કે રામ કથા અતિ ભાઈ, મને ખૂબ ગમી, ખૂબ ગમી. એટલા માટે તો હે ગિરિજા,
ગિરિજા બોલી ગિરાસ ભાઈ.
લો, અત્યાર સુધી વક્તા બોલતા હતા ભગવાન શિવ, પણ હવે પાર્વતીજી બોલી ઉઠ્યા. ક્યાં કથા, આ સત્સંગ મને ખૂબ ગમ્યો. પતિ સત્સંગ કરે અને પત્ની કહે કે વાહ, આ સત્સંગ બહુ ગમ્યો, તો એને એવોર્ડ અપાય. બાકી કોઈ પત્ની તમને, પતિને એમ ના કે ગિરજા બોલી ગિરાસ ભાઈ. અને આમ આનંદિત વાણીથી ગિરા સુહાઈ, ગમે, ખૂબ ગમે એવા શબ્દોથી માં ભવાની બોલ્યા કે આપે જે કથા કહી એ મેં સાંભળી અને મારા હૃદયને ખૂબ જ ગમી ગઈ, ખૂબ જ ગમી.
નાથ કૃપા મમ ગત સંદેહ.
પાછલું યાદ, ભૂતકાળ યાદ કર્યો ભવાની પાછળ. જે ભગવાન પ્રત્યે જે મારો સંદેહ હતો, એ મારા બધા સંદેહ દૂર થઈ ગયા. ગરુડજી પણ સંદેહ દૂર કરીને કાગભૂષણની વિદાય લીધી હતી. એ તો વક્તા શ્રોતા જુદા હતા, વાતો બંને એક જ છે. કોને કથા પૂરી કરીને ગાડી પકડવાની હોય, જે બહારના હોય એને. આપણે કથા આજે આજે રામાયણ પૂરી ના કરીને પૂનમ પછી રાખીએ તો કશું વાંધો, કે આપણે ક્યાંય જવાનું નથી. એમ તો તારીખ નક્કી કરી અને એનું રિઝર્વેશન થયું કે જવું છે. અહીંયા ગિરિજા બોલી ગિરા સુહાઈ, ખૂબ જ મધુર વાણીથી, ગમે ખૂબ ભાવવારી વાણીથી માં પાર્વતી બોલ્યા કે આ કથા મને હૃદયપૂર્વક ખૂબ જ ગમી. ને હે પ્રભુ, હે નાથ, આપે જે મને સત્સંગ કરાવ્યો એનાથી જે મને ભગવાન પ્રત્યે સંદેહ થયો હતો કે આ રડતા રાજકુમારને, જંગલમાં ભટકતા રાજકુમારને, અને તે પાછું પત્નીની પાછળ પાગલ થયેલા, એને કે ભગવાન કહેવાતો હશે? આ મારા ભોળાનાથ કેવા છે? જય સચ્ચિદાનંદ કહી દીધું, જગ પાવન, હે જગતને પાવન કરવા વાળા સતચિત આનંદ સ્વરૂપ, આપને મારા પ્રણામ. આશ્ચર્ય થયું, આ મહાદેવ મારા ભોળાનાથ, અને આ જંગલમાં પગરમાં પગમાં પગર ખાય નથી, એમને ફરે છે. એને ભગવાન કહે, આ શંકા ઉત્પન્ન થયેલી. ભગવાનને સમજાવ્યા, આવી શંકા ન કરશો, આ મારા ઇષ્ટદેવ છે, જેની કથા આપણે અગસ્ત્ય ઋષિની પાસેથી સાંભળીને આવ્યા, એ જ આ પોતે મારા ભગવાન છે, ઇષ્ટદેવ. ન માન્યું, હઠ કરી, યહન કહીય સઠહી હઠસી લહી. એટલે અત્યાર સુધી કહી નહોતી, પણ હવે કહી છે. ત્યારે બોલ્યા ખરા ભવાની, નાથ વિગત મમ ગત સંદેહા, મારા બધા જ સંદેહ દૂર થઈ ગયા. હવે એ જે આપના પરમ ઈષ્ટ, એ મારા પણ આરાધ્ય. બસ અહીંયા ગાડી સમજોતા હો ગયા, જે કઈ મતભેદ હતો, ખેંચાતાણ હતી કે તમે શું સમજો, કે તને શું આવડે, આ મહામહામી જે હોય એ બધું નીકળી ગયું. ને કહ્યું, નાથ કૃપા, પ્રભુ આપની કૃપા થઈ ને. હવે પત્ની ભવાનીજી ભગવાન ભોળાનાથને કે તમારી દયા, કોઈ દિવસ સાંભળવાનું મળ્યું છે તમારી દયા? અહીંયા તો ભવાની કહે છે કે નાથ કૃપા, પ્રભુ આપની કૃપાથી મમ ગત સંદેહ. ગમે એટલી મહેનત કરીને, ગમે એટલું સારામાં સારું કમાઈને લઈને આવ્યા હોય ને, તો તમારી દયા એમ નાથને સાંભળવાનો શબ્દ નહીં મળ્યો હોય કોઈ. લાયા એમાં શું ધાડ મારી, નાથ કૃપા મમ ગત સંદેહ, પ્રભુ આપની કૃપાથી મારા બધા જ સંદેહ દૂર થઈ ગયા. રામ રામ ચરણ ઉપજેવ નવનેહા,
રામ ચરણ ઉપજેવ નવનેહા.
નવો પ્રેમ ઉત્પન્ન થયો ભગવત ચરણમાં. જેટલી વાર રામાયણને ગાઈએ, જેટલી વાર પાઠ કરીએ, જેટલી વાર એના અનુષ્ઠાનમાં બેસીએ, ત્યારે ત્યારે દરેક ચોપાઈના અલગ અલગ ભાવ અંદર નવો જ પ્રેમ, નવી જ ભક્તિ, નવો જ આનંદ પ્રાપ્ત થાય. અને એ જ અનુભૂતિ ભવાનીએ કરી અને કહ્યું કે રામ ચરણ ઉપજેવું, હવે ભગવાનના ચરણોમાં મારો નવો પ્રેમ ઉત્પન્ન થયો છે. પ્રેમ આનંદ હોય પણ નવો આનંદ આવે ત્યારે એક આમ વીજળીના ચમકારાની માફ ઓહ એટલું બધું આશ્ચર્ય થઈ જાય કે આ શું કેવી રીતે શક્ય. અને એ આનંદ વિભોર બની જાય એમાં, એને પોતાને ક્યારેક ક્યારેક તો એટેક આવી જાય, આનંદ વિભોર થાય, હૃદય એ આનંદના ભાવને સહન ન કરી શકે અને ત્યાં આગાડી એ જ આનંદ એના જીવનની સમાપ્તિ થઈ જાય. આનંદ એ જીવનની સમાપ્તિ થઈ જાય. જેમ સુરદાસે ભગવાન બાલકૃષ્ણના દર્શન કર્યા ત્યાર પછી એમણે એમની આંખોને પૂર્ણાહુતિ આપી દીધી, બસ અમારે બીજું કઈ જોવું નથી. એમ હૃદય હૃદય અતિ ભાઈ રામ કથા. ક્યારેક એવો ભાવ જાગે કે જેમ સુરદાસ આંખો કાયમને માટે બંધ કરી દે, બસ મને મળી ગયું, એમ અતિભાવ જાગે ને રામ ચરણ ઉપજેવું નવન, નવો પ્રેમ નવો આનંદ જાગૃત થાય ત્યારે હૃદય પણ કે બસ હવે આથી આગળ મારે બીજો કોઈ પ્રેમ અનુભવવો જ નથી, જોઈતો જ નથી. આવા સદભાવની સદભાવના ભાવો જ્યાં ભવાની પોતે જ વ્યક્ત કરતા હોય, જે જેને માટે કહ્યું કે ગત સંદેહ, મારી જે શંકા હતી ભગવાન માટેની, ભગવાન માટે શંકા જાગે ખરી ક્યારેક ક્યારેક, કારણ મન છે એને વિચારવાની કટેવ પડી છે. ક્યારેક કોક વાર ખૂણામાં કંઈક બોલી જાય, મન બોલી જાય, એટલે ભવાનીને પણ એ અનુભવ થયેલો એટલા માટે સ્પષ્ટ કહી દીધું, હવે એ મારો ભગવાન પ્રત્યેનો સંદેહ, અશ્રદ્ધા, નાસ્તિકતા કહી દો ને દૂર થઈ ગઈ, અને આપ ભગવાનના ચરણોમાં મને અત્યંત પ્રેમ ઉત્પન્ન થયો. એ માનસ આપણને કહેતો, મેં કૃતકૃત્ય ભયવ, હવે હું કૃતાર્થ થઈ ગઈ, કૃતાર્થો હમ, કૃતાર્થો હમ, કૃતાર્થો હમ નાત્ર સંશય, હવે કોઈ પણ જાતની શંકા રહી નથી. ભાગવતમાં પણ શ્રોતાએ આ પ્રમાણે કહી દીધું, કૃતાર્થો હમ નાત્ર સંશય. ભગવાન સુખદેવજી હવે હું કૃતાર્થ થઈ ગયો એમ અહીંયા આગળ ભવાનીએ પણ કહી દીધું, શ્રોતા વક્તાએ બંને પોતાના પ્રતિભાવ આપી દીધા. કથાના સમાપનની અંદર હવે હનુમાનજીની વારી આવશે કથા સંપન્ન થવામાં. એટલે ભગવાન શિવે વક્તા તરીકે પોતાનો પ્રતિભાવ આપ્યો અને શ્રોતા તરીકે ભવાનીએ પોતાનો ભાવ આપ્યો. નાથ કૃતાર્થ ભયો મે
તવ પ્રસાદ વિશ્વે,
આપની કૃપાથી હે વિશ્વનાથ. વિશ્વેશ કેમ કહ્યું? તુલસીદાસજીએ માનસને લખ્યું છે કાશીના ગંગા કિનારાને સામે બાજુએ, સામેના કિનારેથી. વિદ્વાનો ખૂબ જ હોય પંડિતો કાશીમાં, તો તુલસીજીના માનસની પરીક્ષા થઈ કે આ તો આટલો મોટા વિદ્વાન થઈને આવી પ્રાકૃત ભાષામાં હિન્દીમાં લખ્યું, એને નાગણ્ય કરી દીધું. પછી ભગવાન શિવ વિશ્વેશ કાશી વિશ્વનાથ ભોળાનાથના સાનિધ્યમાં આ ગ્રંથને છેક નીચે મૂકવામાં આવ્યો, ઉપર વેદ ઉપનિષદ ગીતા એની ઉપર ગોઠવ્યા. હવે કે છે કે તુલસીદાસની પરીક્ષા, મંદિર બંધ કરી દેવામાં આવ્યું, પછી બીજા દિવસ સવારે જ્યાં ખોલ્યું બધા વિદ્વાનો પૂજારી ત્યાં ગયા ત્યારે માનસ સૌથી ઉપર હતું અને ગીતા ઉપનિષદ જે વેદો એ બધા નીચે હતા. એટલે પાર્વતીજીએ પણ યાદ કરાવી દીધું, વિશ્વેશ આપે જ આ માનસ કથાને માન્યતા આપી છે અને પરમ અગ્રમ અગ્રિમતા આપી એની ઉપર તમે, અને એટલા માટે કહ્યું કે તપ પ્રસાદ વિશ્વેશ. તુલસીદાસજીએ પણ વ્યક્ત કરી દીધી પોતાની ભાવના કે ભગવાન શિવની કૃપા પ્રસાદથી આ માનસની કથાને આટલી બધી અગ્રિમતા મળેલી.